તારીખ 25/11/1989 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 322 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 90
લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? બંને વચ્ચે આત્મીયતા થઈ છે તો પણ એ આત્મીયતાનું કારણ લોકોત્તર આત્મહિત કરવું વિકલ્પ છે. જગતમાં જે રીતે સંબંધ હોય છે, પરસ્પર રાગ હોય છે અને રાગને લઈને રાગયુક્ત જે તે પ્રકારની પ્રવૃત્તિ થાય છે, એવો આપણા વચ્ચેનો પ્રકાર નથી એમ કહેવું છે. અથવા જે લોક વ્યવહાર છે એની મુખ્યતા, લોકસંજ્ઞાની મુખ્યતા એ આપણી પ્રવૃત્તિ નહીં હોવી જોઈએ. લોકોત્તર હેતુએ આપણે મળવું, પ્રસંગ રાખવો, સંગ રાખવો અને આત્મહિતમાં એ તે માર્ગે ચાલ્યા જવું, નહીતર અનેક પ્રકારનું અનિષ્ટ એમાંથી ઉત્પન્ન થાય છે. આપસમાં જે ક્લેશ થાય છે, પક્ષાપક્ષી થાય છે, દોષ હોવા છતાં દોષનું સંરક્ષણ કરવામાં આવે છે, દોષનું પાલન કરવામાં આવે છે, પોષવામાં આવે છે, એ બધા પ્રકાર લૌકિક દ્રષ્ટિમાં જાય છે. અલૌકિક દ્રષ્ટિએ તો જેમ આત્મીયતા વધારે તેમ એકબીજાના દોષનું નિવારણ કરવાની નજર સૂક્ષ્મ થઈ જાય છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ ટાળવાનો પ્રયાસ થાય છે. લૌકિક દ્રષ્ટિએ કોઈના દોષ કહેવામાં આવે તો એને દુઃખ લાગે છે કે મારું માથું બોલે છે, મને ખરાબ ચિત્રે છે, મારા વિશે આમ કહે છે. અલૌકિક દ્રષ્ટિએ ઉમટો ફેર છે. જો કોઈ પોતાના દોષ કહે તો એને ઉપકારી માને છે કે આ મારો ઉપકારી છે, મને સાવધાન કરે છે, મને ચેતાવે છે, મારા દોષ મારી નજરમાં ન આવે તો સારું થયું એની નજરમાં આવ્યા. એમ લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ વચ્ચે બહુ મોટો આંકડો છે, ઉત્તર દક્ષિણનો ફેર છે. તો અહીંયા એમ કહે છે કે કેટલીક અમે એવી પણ વાત કરશું કે જે તમે તમારા પરિણામને વિશે ન હોવા યોગ્ય એવી વાત પણ કરશું. લૌકિક દ્રષ્ટિએ તમે નહીં ખતવતા કોઈ વાત, અથવા લૌકિક દ્રષ્ટિએ કોઈ તમે અમારી પાસેથી એવી અપેક્ષા પણ નહીં રાખતા કે અમે તમને લોક સંબંધે લૌકિકમાં જેમ એકબીજાને મદદ કરે છે, એકબીજાને સહાય કરે છે, એવું કોઈ લૌકિક વ્યવહારથી આપણો સંબંધ વધારે દ્રઢ થાય એવી અપેક્ષા પણ તમે નહીં રાખતા, અથવા અમારે તમારે બંનેને પરસ્પર નહીં રાખવી જોઈએ. લૌકિકમાં એમ છે કે જો કોઈ પોતાની સાથે અસરળતા કરે તો આડે લાકડે આડો વેર, પોતે પણ અસરળતા જ કરે એની સાથે, સીધો ન ચાલે. અલૌકિક માર્ગમાં એવું નથી. અલૌકિક માર્ગમાં તો અસરળતા કરે તેની સામે પણ સરળતા કરે, ક્રોધ કરે તેની સામે પણ ક્ષમા કરે, ક્રોધની સામે ક્રોધ કરે, એ લૌકિક માર્ગમાં જાય છે, અલૌકિક માર્ગમાં નથી જતું. એમ અનેક પ્રકારે લૌકિક વ્યવહારનો વિષય અને અલૌકિક વ્યવહારના વિષયની વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. હવે થોડો વેદાંત અને જૈન દર્શનના વિષયો સરખામણીથી પ્રકાશ પાડવો છે. આત્મા એક છે કે અનેક છે? વેદાંત એમ કહે છે કે આખા જગતમાં એક જ પરમ બ્રહ્મ છે, બીજો કોઈ પદાર્થ જ નથી. જૈન દર્શન એમ કહે છે કે આત્મા સંખ્યાએ કરીને અનંત છે, એક થી વધારે છે, અનેક છે, તો અનેકમાં બે થી માનીને અનંત સુધી બધા અનેકમાં સમાય છે, એક નહીં એ બધું અનેક. તો આત્મા એક છે કે અનેક છે? તે કરતા છે કે અકર્તા છે? સાંખ્ય એમ કહે છે કે આત્મા સર્વથા અકર્તા છે. જૈન દર્શન એમ કહે છે કે સ્વભાવે કરીને સ્વભાવ પરિણામનો કરતા છે અને વિભાવે કરીને વિભાવ પરિણામનો કરતા છે, અને સામાન્ય ધ્રુવની અપેક્ષાએ આત્મા અકર્તા પણ છે, અથવા સ્વપરિણામનો કરતા છે અને પરપરિણામનો અકર્તા છે. એવી અનેક વિવિક્ષાઓ સ્યાદવાદથી જૈન શાસ્ત્રમાં નિરૂપણ કરેલી છે કે આત્મા કરતા છે કે અકર્તા છે. ભાઈ જગતનો કોઈ કરતા છે કે જગત સ્વતઃ છે? કોઈએ જગત બનાવ્યું, રચ્યું, સૃષ્ટિ કરી કે અનાદિથી છે? ભિન્ન ભિન્ન અભિપ્રાય છે. જૈનનો અભિપ્રાય એમ છે કે જગત સ્વતઃ અનાદિથી છે, ઈશ્વર કરતા વાળા એમ માને છે કે ઈશ્વરની એ રચના છે, એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે. એ બધી જે પ્રકાર છે, ભિન્ન ભિન્ન પ્રકારના અભિપ્રાયો છે, એ રૂબરૂમાં સત્સંગે એટલે રૂબરૂમાં સમજવા યોગ્ય છે. રૂબરૂમાં આપણે એની ચર્ચા કરશું એમ જાણીને પત્ર વાતે તે વિશે હાલ લખવામાં આવ્યું નથી. આવા કોઈ પ્રશ્નો એમણે ઉઠાવ્યા છે પણ કે એમને સંઘને હિસાબે અમુક પ્રકારે સત્તા હતી. સુમતજીનો સંલગ્ન થયા પછી એ વિચારમાં આવી ગયા છે કે વાક્ય માતમાં કાંઈક ફેર છે, એટલે પોતે પ્રશ્ન પૂછ્યા છે. તો કે એ રૂબરૂ સમાગમમાં આપને કહીશું, પત્રમાં હાલ લખતા નથી. સ્વભાગભાઈ ઉપરનો છે, સ્વભાગભાઈને નજીક ગોસળિયા હતા, એ થોડા વેદાંત બાજુ ઢળેલા હતા અને એમના સંઘથી એમને પણ ગોસળિયા ઉપર કેટલો વિશ્વાસ હતો. ભલે શ્રદ્ધા ચોખ્ખી વેદાંતને ન હોય પણ કરવું કરાવવું ને અનુમોદવું એમાં મિથ્યાત્વનો સ્પર્શ થઈ જાય છે, ગ્રહિત મિથ્યાત્વનો સ્પર્શ થઈ જાય છે અને એ પરિણામને છોડવા કઠિન પડે છે, મુશ્કેલ પડે છે, એવા એ પરિણામ છે. એમાં ક્યાંય પણ જરા પણ કોઈ પણ કારણથી ગ્રહિત મિથ્યાત્વનો પક્ષ થાય એવું થોડું પણ ન થાય એની કાળજી રાખવી જોઈએ, ચોક્કસ જાગૃતિ હોવી જોઈએ. એટલું કહ્યા પછી એક વાતમાં ટોટલ માર્યો છે કે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. આ બરાબર યોગ્યતા જોઈને અને અવસર જોઈને વાત મૂકી દીધી છે. પેલી બાજુથી હલી ગયા છે, જે ગોસળિયાના સંઘથી એમને જે ગ્રહિત મિથ્યાના અમુક પ્રકારમાં ઢળવું હતું, વલણ હતું, અભિપ્રાયમાં થોડો ગડબડ હતી, એમાં હાલી ગયા છે. શ્રીમદજીનો સંગ થયો છે તો કે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખજો. સમ્યક પ્રકારે એટલે આત્મહિતના કારણથી, એકમાત્ર આત્મહિતના હેતુથી જ્ઞાનીની વિશે અખંડ વિશ્વાસ રાખજો કે એ જે કહે તે પરમ સત્ય છે, એવો અખંડ વિશ્વાસ રાખજો. જીવ ભૂલ શું કરે છે કે જ્ઞાનીના વચનમાં પણ શંકા કરે છે કે જ્ઞાની ભલે આમ કહે પણ આપણને તો ચોખ્ખું લાગે છે કે આના કારણથી આમ થયું ને આના કારણથી આમ થયું. અહીંયા ભલે જ્ઞાની એમ કહે કે બે દ્રવ્યમાં તો પરસ્પર કાર્ય કારણ સંબંધ નથી, એમ કે સ્વતંત્ર રીતે પોતાના ગુણધર્મોથી પરિણમે છે, મેળ ખાતા નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગણવામાં આવે છે, પણ આપણને તો સ્પષ્ટ લાગે છે કે આના કારણે જ આમ થયું, આમ લાભ થાય ને આમ નુકસાન થાય. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખો, વિશ્વાસની સામે અખંડ વિશ્વાસ રાખો, જે કહે છે તે પરમ સત્ય છે. મારી બુદ્ધિમાં મારી બુદ્ધિ કદાચ સંમત ન થતી હોય કોઈ વચનને વિશે, કોઈ વાતને વિશે, તો હું ક્યાં ભૂલું છું એ મારે વિચારવું જ રહેશે, એ મારે વિચારવું જોઈએ, એ મારે તપાસવું જોઈએ, અને એ તપાસ કરીને મારી ભૂલ શોધીને મારી ભૂલ મારે મટાડી. આવો અભિપ્રાય અને વિચારણા મુમુક્ષુ જીવની હોવી ઘટે છે, નહીતર જ્ઞાનીની પણ બે વાત એવી આવે કે પરસ્પર વિરુદ્ધ દેખાતી હોય. હવે કોઈ એમ કે જ્ઞાનીની અમે તો બધી વાત માની લીધી છે આંખું નીચીને, તો એને પણ એમ કે છે ઊભો રે આ બે પરસ્પર વિરુદ્ધ વાત કેવી રીતે માની છે. જો એ કહે છે એ વાતનો અભિપ્રાય નથી સમજાણો તો તે માયનું છે, એ વાત બરાબર નથી. અને અભિપ્રાય સમજાતા વિરોધ ઉભો રહીએ છે બુદ્ધિમાને, છતાં માન્યું છે એમ કહે છો, એમ કે સત્પુરુષ છે માટે માની લેવું જોઈએ, તો પણ બરાબર નથી, એમાં પ્રમાણિકતા નથી, તારી બુદ્ધિ ના પાડે છે. એટલે યથાર્થ સમજણ કરીને પોતાને નકાર આવતો હોય તો એ ભૂલને શોધીને સમજણથી, સમજણ પૂર્વક સંમત થવું, એવી જ્ઞાનીની આજ્ઞા છે. અને એ સમજણ કરવા માટે ગમે તેટલી પરીક્ષા કરવાની છૂટ છે જ્ઞાનીના વચનની, એને જ્ઞાનીઓ હંમેશા આવકારે છે કે તમે સમજવા માટે ગમે એટલી વાત પૂછ, અમને એનું દુઃખ નહીં લાગે, કેમ કે તારો હેતુ સમજણને સ્પષ્ટ કરવાનો છે. આસ્તિક્ય બુદ્ધિથી પૂછે છે. ચિંતામણી દેવ જ છે, અમૃતચંદ્રાચાર્ય નું પ્રથમ છે એમ જ છે. તો રત્નકરણ સાવકાચાર માં સમન ભદ્રાચાર્ય દેવ કયા છે, 28 મિથ્યાતની 3 પ્રકૃતિ અને અનંતાનંદ બુદ્ધિની 4 પ્રકૃતિ, આ સાતેને દબાવી ઉપશમ આવી છે. ઉપશમ એટલે એક ન્યાયે અભાવ કર્યો છે, ઉદયમાં ન આવવા દેવો, ઉદયનો અભાવ કરી નાખ્યો. તકલીફ તો ઉદયમાં આવે ત્યારે જોડાય છે, એ ત્યારે થાય છે, ઉદયનો અભાવ કર્યો. જેમ ક્ષય કરે છે ત્યારે ઉદયનો અભાવ થાય છે, એમ ઉપશમ કરે છે ત્યારે પણ ઉદયનો અભાવ થાય છે. એ કાળનો જે સમ્યક દ્રષ્ટિ આત્માનો પુરુષાર્થ છે એ ત્રણેય કાળે વંદનીય છે. આખા સૈન્યને, અનંત કર્મોના સૈન્યના રાજાને હરાવ્યો છે, એના ઉપર વિજય મેળવ્યો છે, એને જીન કયા છે કર્ણાયુગમાં. અને મિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ગોમટસારમાં એને જીન કહે છે, ચર્ચા કરે છે કે અમે એને જીન કહીએ છીએ, શુક્રવાર જીન કહીએ છીએ, કે જીનત્વ પ્રાપ્ત કર્યું છે માટે એને અમે જીન કહીએ છીએ. એવું પોતે પોતાને પોતે પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપ્યો છે. એનું કારણ એ છે. એટલે તો ઓક્ષણના રહે છે. ઓક્ષણના રહેવાનું કારણ એ છે કે સત્યની શોધ કરવાની વૃત્તિ કુંઠિત થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે, એટલે ઓક્ષણના રહે છે. એનો બીજો સીધો અર્થ એ થાય છે કે આ જીવ શોધ કરતો નથી, કેમ કે એને શોધ કરવાની જરૂરત લાગતી નથી. જરૂરત લાગે તો દુનિયાના પડમાં જાય છે કે નહીં? પાતાળમાંથી પેટ્રોલ ક્યારે શોધ્યું? જરૂર પડે તો પાતાળ સુધી ગયો કે નથી ગયો? કે ભાઈ 2000 ફૂટ સુધી ડ્રિલિંગ કરવાનું, જરૂર પડે તો ગમે ત્યાં જાય છે. ખોજ નથી કરતો, સત્યની શોધ નથી કરતો, એનો અર્થ કે એને જરૂર નથી. જરૂર નથી એટલે દરકાર આવે નહીં. જરૂરિયાત વગર દરકાર ઊભી થાય નહીં. દરકાર નથી તો ઉપેક્ષા છે. ઓક્ષણના એ તો અનાદિથી માનેલો ધર્મ કરે છે. એની જેની માન્યતા, પોતાની માન્યતા અનુસાર સૌ ધર્મ કરતા હોવાનું માને છે. ધર્મ ધર્મ કરતા સૌ ફિરે ધર્મનો જાણે મર્મ જિનેશ્વર, એવું છે. એ છે કે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. એમ કહીને એમ કહ્યું કે તમને અમારા ઉપર જેટલો વિશ્વાસ છે એ વિશ્વાસની દ્રઢતા જઈને અમને પ્રસન્નતા આવી છે. નક્કી તમે તમારા એ ફળમાં મુક્ત થઈ જશો. સુભાગભાઈને આશીર્વાદ દઈ દીધા છે 25મા વર્ષે. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. થઈ ગઈ મુક્તિ તમારી, એવી વાત કરી છે. એના વિશ્વાસને પુષ્ટિ આપે છે. ભગવાનભાઈને વિશ્વાસ ઉત્પન્ન થયો છે કે આ જ સત્પુરુષ છે. એમાં વિશ્વાસનું પોષણ આપ્યું છે, અનુમોદન આપ્યું છે. આનું ફળ મુક્તપણું છે. તમારી મુક્તિ નિશ્ચિત છે. નક્કી તમે મુક્ત થઈ જશો. જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખો. તો જ્ઞાનીને વિશે એટલે તેના વચનને વિશે, એ જે કઈ કહે છે એના વિશે. ત્યારે એમાં અનેક પ્રકાર બને છે. કોઈ જીવ કેટલુંક માને છે, કેટલુંક નથી માનતા. આ વાત તો ઘણી સરસ છે, પણ ઓછી વાત આપણને બરાબર નથી લાગતી. તો એને અખંડ વિશ્વાસ નથી, ખંડ પાડ્યો. એને જ્ઞાની ઉપર ખરેખર વિશ્વાસ નથી. અડધો છે એટલા ટકા એના જમે રાખવા, એ વાત એમાં નથી આવતી. એનું બધું વાત કરવું પડે છે. તો કે છે કે ઓગે ઓગે માનવું, કે ભાઈ સત્પુરુષમાં વિશ્વાસ રાખવાની આજ્ઞા છે, માટે જ્ઞાની છે માટે આપણે વિશ્વાસ રાખવો, એમ પણ નહીં. જો પોતાની બુદ્ધિ કોઈ વાતને વિશે નિષેધ કરતી હોય, સંમત ન થતી હોય, તો એને પહેલેથી એ અભિપ્રાય વિચારી રાખવો જોઈએ કે ક્યાંક મારી ભૂલ થતી હશે. પોતાની ભૂલ શોધી અને ભૂલને મટાડે. ઘણી કેટલીક વાતો એવી હોય છે કે જે પરસ્પર વિરુદ્ધ જ્ઞાન હોય છે એવું દેખાય છે જ્ઞાનીના વચનમાં. ત્યાં કેવી રીતે માનશે કે પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પરસ્પર અવિરુદ્ધતા એની અંદર કેવી રીતે છે એ વાત સમજીને ગ્રહણ કરવી જોઈએ. બે વાત માની લીધી છે, અમને તો બધું સંમત છે ને, એટલે અમે બધું માની લીધું છે. આગળ એક આવી ગયા ઘણા વચનો જે આવ્યા ને, એમાં વચનના ઠોકડા આવી ગયા 20 વર્ષ આસપાસ. એમાં એક વાત લખી છે અમે, કે અમારી વાત ધાકડે ધાકડ તું માનવા તૈયાર છો. ધાકડે ધાકડ એટલે જેટલું કહી એટલું બધું તને સંમત છે તો તું ઉભો રહેજે, નહીં તો ખસી જજે. એમાં શું પરિસ્થિતિ તકલીફ વાળી છે કે કેટલીક વાત તો પરસ્પર વિરુદ્ધ છે, અથવા વસ્તુમાં જ વિરુદ્ધ ધર્મો છે. વસ્તુ નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, એક પણ છે ને અનેક પણ છે, શુદ્ધતા છે ને અશુદ્ધતા પણ છે, અસ્થિ પણ છે ને નાસ્તિ પણ છે. તો ધાકડે ધાકડ માનવાનો અર્થ શું છે? કે પરસ્પર વિરુદ્ધ વાતો પણ અવિરુદ્ધપણે સ્વીકારી છે કે નહીં, એનું નામ બરાબર માન્યું છે. અને એમ સમજીને માને એને એવું સમજા નથી રહેતી, નહીતર તો એમને માને છે કે એને ખરેખર માનતો નથી. બહુ સમજણનો માર્ગ છે, સમજણ પૂર્વક ચાલવાનો માર્ગ છે, એમને ઓગે ઓગે ચાલવાનો આ માર્ગ નથી. બુદ્ધિ થી માને તો બુદ્ધિ વગર હૃદયથી સ્વીકારવાનો વાત કેવી રીતે આવે? જે વાત સમજવામાં જ ના આવી, પોતાને સમજાણી ન હોય એમાં હૃદયથી માની લેવાનું કેવી રીતે બને? જે વાતમાં પોતાને સમજણ ન હોય, સમજતા ન હોય, એ હૃદયથી કેવી રીતે માને? એટલે એ ઓક સંજ્ઞામાં ચાલ્યું જશે. અને બુદ્ધિ નકાર કરે તો પોતે ક્યાં કેવી રીતે સંમત થતો નથી, એમાં શું ખામી છે, શું ક્ષતિ છે, શું ભૂલ છે, એ પોતાને વિચારવું પડે છે. આપણા કોઈ ઝવેરી સંબંધી હોય, વેવાય હોય, મિત્ર હોય, ઘરે આવીને એમ કહે કે ભાઈ આ તમારા પૂર્વજોના દાગીનામાં આ જે હીરો છે એ હીરો અત્યારે મળતો નથી, બજારમાં આવો માલ નથી ક્યાંય જોયો, હજી અમારી જિંદગીમાં આવો માલ અમે જોયો નથી, બહુ કિંમતી ચીજ છે. તો માની લેશે, માનશે ને એમને એનું બરાબર રક્ષણ કરશે, એને સુરક્ષિત જગ્યાએ મૂકી દેશે કે રખે કોઈ, આમાંથી લૂંટફાટ થઈ ચોરી થઈ જાય નહીં. પણ એ હીરાને પોતે ઓળખે, એનું તેજ પોતે ઓળખે, અને પોતાના સંબંધીના કહેવા જે માન્યું છે એમાં કેટલો ફેર. એટલે પોતે જે સમજે છે અને એની જે કિંમત આવે છે એ જ યથાર્થ છે. અન્ય મતમાં એ વિષય બહુ આવે છે, ક્યાંય માથાકૂટમાં ઉતરવું નહીં, હૃદયથી સમર્પિત થઈ જવું, હૃદયથી પૂરી ભક્તિ હૃદયથી પૂરું સમર્પણ કરવું. અન્ય મતમાં ભાવુકતાનો વિષય ઘણો આવે છે, જૈન દર્શનમાં એ વાત નથી. એકાંત આજ્ઞા પ્રધાનીને ખરેખર શિષ્ય જ નથી કહ્યો, જૈન દર્શનમાં ચર્ચા કરી છે. પરીક્ષા પ્રધાનીને ખરો શિષ્ય કહ્યો છે, ટોડરમલજી આ ચર્ચા કરી છે, મોક્ષમાં પ્રકાશકમાં ચર્ચા કરી છે. બસ એનો અર્થ આવી ગયો, અનુભવથી પ્રમાણ કર્યું એમ સમયસારમાં કહ્યું કુંદકુંદાચાર્ય દેવે, એનો અર્થ જ કે તું અનુભવ સુધી પહોંચીને આ પાડજે. અનુભવની પદ્ધતિ ન હોય તો અનુભવની પદ્ધતિ શીખે, સમજે. છોકરો ભણીને કોલેજમાંથી બહાર નીકળી ગયો, વિદ્યાર્થી જીવન એનું પૂરું થયું. હવે એમ પ્રશ્ન કરશે કે મેં આખી જિંદગીમાં વેપાર ધંધો કારખાનું કાંઈ કર્યું નથી, પૈસા કમાવા છે એ વાત સાચી, પણ એ તો હું મને શીખડાયું નથી, નિશાળમાં કોલેજમાં વેપાર કરતા નથી શીખડાયો, ધંધો કરતા નથી શીખડાયો, તો શું કરવું? એમ કરીને અટકી જાય છે. શ્રીમંત માણસ નો દીકરો હોય તો એને એમ કહે કે જો ભાઈ તું અનુભવ લેવા માટે ફલાણી જગ્યાએ નોકરીએ જા, નોકરી કરી લે અને અનુભવ લઈ લે, પગાર ઓછો આપે તો વાંધો નહીં અને ન આપે તો વાંધો નહીં, પણ તું અનુભવ કરતા શીખ. આ ધંધો અનુભવ નો વિષય છે, તો અનુભવ લેવા માટે મફત કામ કર. આ સ્ટાઇફન આપે છે કે નહીં એ નથી જોતું, કાંઈ નથી જોતું, પણ એમને અનુભવ લેવા દો તમારે ત્યાં. એવી રીતે પણ માણસો અનુભવ લેવા જાય છે. બધું થાય, જેની જેવી ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ છે બધા. એટલે એવું કાંઈ નથી, માણસને અનુભવ નથી તો અનુભવ કરતા શીખવું જોઈએ. પણ અનુભવ કરીને અનુભવથી આ પાડજે એમ કહ્યું છે, એટલે એ રીતે જ આ પાડવાની છે, બીજી રીતે આ પાડવાની નથી. અનુભવથી પ્રમાણ કરજે તો અનુભવ કરીને જ પ્રમાણ કરવું છે, એમને મહા પાડવાનો અર્થ નથી કાંઈ. જોકે ત્યાં તો સંકેત મૂકી દીધો કુંકુંદાચાર્ય, ભાઈ આ અનુભવ પ્રધાન માર્ગ છે અને પહેલેથી તું અનુભવ પદ્ધતિ જ આ વાત સમજવાની પ્રયત્ન કરજે. માત્ર વિચાર પદ્ધતિથી સમજીને સંતોષ નહીં પકડતો. આ લાઈન અનુભવની છે, માર્ગ અનુભવનો છે, અને અનુભવ પદ્ધતિ એ જ તું એમાંથી બધી વાત સમજે. દર્શાવીશ, તું પણ અનુભવ થી પ્રમાણ કરજે એમને મહા પાડીશ. તું પણ એકત્વ વિભક્ત આત્માનો અનુભવ કરજે અને અનુભવ કરીને એમ નક્કી કરજે કે આપ કયો છો એ બરાબર છે, નહીં તો તારી આ પાડેલી ઓક્ષંગનાએ તે સંમત કર્યું છે એ તને કામમાં નહીં આવે. શ્રીમદજી તો બહુ સ્પષ્ટ કહે છે, આપણે 449 વાંચ્યું ને, ઓક્ષંગના લોકસંગના અને અસત્સંગ એ ત્રણ મિથ્યાત્વનો ત્યાગ થવા દેતો નથી. 449 449 આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના ઓકસંગના અને અસત્સંગ એ કારણો છે. કલ્પના કહો કે ગ્રહિત મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વ સહિત જે વિચાર જ્ઞાન છે એમાં આત્માને વિશે કલ્પના થઈ જાય છે. જેવું આત્મ સ્વરૂપ છે એવું આત્મ સ્વરૂપ સમજાતું નથી, તો એમાં લોકસંગના ઓગસંગના અને અસત્સંગ આ ત્રણ કારણો છે. એ કારણોમાં ઉદાસીન થયા વિના, એટલે એ કારણોથી ખસી ગયા વિના, નિસત્વ એવી લોક સંબંધી જપતપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી અને પરંપરાએ પણ મોક્ષ નથી એમ માન્યા વિના, નિસત્વ એવા અસત્શાસ્ત્રો અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના લોકસંજ્ઞાની તીવ્રતા પડે છે લોકોની નજર છે. આ ત્રણ કારણો એને મિથ્યાત્વનો ત્યાગ નહીં કરવાની. ખાસ કરીને સંપ્રદાયના સાધુઓનો લોક દ્રષ્ટિને કારણે માણસ નથી છોડી શકતો. આપણા સમાજમાં બધી આપણા માટે કઈ વાતો થાય એના કરતા આપણે જે ક્યાંય જવું નહીં, સંપ્રદાયનો સાચવી રાખવું, અંદરથી આપણે બધું વાંચવું, વિચારવું, બધું કરવું, પણ ક્યાંય જવું નહીં. મારું કર્યું થાય છે, હું કરું એમ થાય છે, પણ એ પોતાના પૂર્વકર્મ લઈને આવેલા છે. દીકરા દીકરી સૌ પોતાના પૂર્વકર્મ લઈને આવેલા છે, એટલે એમાં એ ખોટી કલ્પના છે. આત્મહિતને રોકીને એવા સાંસારિક કાર્યોમાં રોકાવું એ આત્માર્થને માટે તો યોગ્ય નથી. કે આત્મહિતને રોકી પાડે એવા કામ માટે આત્માનું હિત ભલે રોકાઈ જાય, કોઈ દીકરા દીકરી કોઈ તને મુખમુખ છોડાવવા નહીં આવે, પરિભ્રમણથી કે દુઃખથી છોડાવવા નહીં આવે, નક્કી કરવું પડશે ને. ત્યાંથી માંગીને જેની શ્રદ્ધામાં ફેર હોય અને જે ઉપદેશકના સ્થાને વર્તતા હોય એવા કોઈ સાધુઓ વિદ્વાનો એ બધા નવામાં નંબર આવી જાય છે. ક્યાંય પણ સંગ કરવા જતા વિચાર કરવા ફેર પડ્યો, ફેર દેખાય એટલે સંગ ન થાય. એટલું નહીતર શું થાય છે કે જીવને એ અસત્સંગ નથી છૂટતો ત્યાં સુધી એને મિથ્યાત્મનો ત્યાગ નથી થતો. મિથ્યાત્મ મળવું પડે ને, દ્રઢ થઈ જાય. અસત્સંગનો વિષય છે એ જરા વધારે સૂક્ષ્મતાથી વિચારવા જેવો વિષય છે. અને ત્રણેય કારણ એક એવા કારણ છે કે જીવે અત્યાર સુધી નથી છોડ્યા એવા કારણો છે. આ ત્રણેય કારણને અત્યાર સુધી જીવે ત્યાગ નથી કર્યો એવા આ કારણો છે. એટલે જ્યારે સત્પુરુષના વચનમાં એ વાત આવી છે તો એનો તલસ્પર્શી વિચાર કરીને એ કારણોનો ત્યાગ કરી દે. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. એને જે વિશ્વાસ આવ્યો છે એ નિશ્ચયથી એનું મુક્તપણું છે. સંસાર સંબંધી તમને જે જે ચિંતા છે, હવે એમના વ્યક્તિગત સંયોગોની થોડીક ચર્ચા કરે છે કે સંસાર સંબંધી એટલે આર્થિક જે જે પ્રકારની ચિંતા છે તે ચિંતા પ્રાય અમને જાણવામાં છે. તમે અમને જણાવો છો પણ અમે કાંઈ જાણ્યા નથી, અમને ખબર છે એ વાત. અને તે વિશે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. એ ચિંતાના વિકલ્પ તમને રહે છે અને એ વિશે અમુક વિકલ્પ રહે છે એટલે અમારા પ્રત્યે પણ કોઈ તમને અપેક્ષાનો વિકલ્પ રહે છે તે પણ અમે જાણીએ છીએ. તેમજ પરમાર્થ ચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ. જો સૌભાગભાઈની આખી યોગ્યતા ચિત્રી છે એક પેરેગ્રાફમાં કે તમને પરમાર્થ ચિંતા અને સત્સંગનો વિયોગ રહે છે એનું પણ તમને દુઃખ છે એ પણ જાણીએ છીએ. આર્થિક દુઃખ છે એ પણ જાણીએ છીએ. આર્થિક દુઃખ અમારાથી મટાડવાનો તમને વિકલ્પ રહે છે એ પણ અમે જાણીએ છીએ. આ બધી યોગ્યતાનું ખબર છે. બે પ્રકારનો વિકલ્પ હોવાથી, આ બંને પ્રકારની પ્રતિકૂળતા હોવાથી તમને આકુળ વ્યાકુળ પણ પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી. તમારી દશામાં આકુળતા વ્યાકુળતા ઘણી થાય છે અને સ્વાભાવિકપણે એમ જ થાય, એ પણ અમને કાંઈ આશ્ચર્ય લાગતું નથી કે એમ જ થાય. તમને આકુળતા જ વધે, બીજું શું થાય? અથવા અસંભવરૂપ લાગતું નથી, એ સ્વાભાવિક વાત છે કે તમને આકુળતા થઈ આવે. હવે એ બે પ્રકાર ને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કઈ મનને વિશે છે તે લખવાનો પ્રયત્ન કર્યો છે. ચોખ્ખી વાત લખી નાખીએ છીએ આ જગ્યાએ. હવે અત્યાર સુધી ગોળ 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 થોડી વાતો લખી છે, પણ હવે અમારા મનમાં કઈક જે કહેવા જેવી વાત છે એ ચોખ્ખી તમને લખી નાખીએ છીએ. સંસાર સંબંધે તમને જે ચિંતા છે, પહેલી વાત એ લે છે કે સંસાર સંબંધે તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, આ પોતે સિદ્ધિ આજ્ઞા કરી છે. સંસારિક પ્રસંગનો જે પ્રકારે ઉદયમાં આવે એ ઉદય તમારે વેદવો, સહન કરવો, એમાં સહનશીલતા કેળવવી, એને વેદન કરવું. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી, એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતા બાદ ન આવે. શું કહે છે કે જ્ઞાની પુરુષ પણ એની એ ચિંતા ટાળવાની પ્રવૃત્તિ કરવા જાય તો એને પણ બાદ આવે એવું છે. કેમ કે એને સહન કરવું નથી, કુદરતી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને સહન કરવી નથી, એને તો મટાડવું છે. સંયોગ બદલવા છે, એમાં તો રાગ દ્વેષ થયા વગર નહીં રહીએ, અને એ રાગ દ્વેષ મોહ તો જ્ઞાનીને બંધન કરે એવા છે. જ્યારથી યથાર્થ બુદ્ધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે, હવે પોતાની વાત કરે કે જ્યારથી અમને યથાર્થ બુદ્ધની ઉત્પત્તિ થઈ છે, આત્મજ્ઞાન થયું છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાના સંબંધી કે પર સંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. આ આપણે પ્રતિજ્ઞા લઈ લીધી છે આત્મજ્ઞાનથી, કે કોઈ પણ વૃદ્ધિ સિદ્ધિ કે વિદ્યાના પ્રયોગથી અમારા સંયોગ સુધારવા કે કોઈ અમારા નજીક હોય જેના ઉપર અમારે એની સાથે સંબંધ હોય એનો સંયોગ સુધારવો, એનું પ્રતિજ્ઞા લઈ છે. એનો જે વિકલ્પ છે કે કઈક તમારી પાસે રીતે સિદ્ધિ હોય, કઈ વિદ્યા હોય તો કઈક અમને અનુકૂળતા થઈ જાય, એના ઉપર બહુ ચોખ્ખા શબ્દોમાં વાત લખી નાખી તો અમે પ્રતિજ્ઞા લીધેલી છે કે કોઈ વિદ્યા કે રીતે સિદ્ધિના યોગે અમારે પ્રતિકૂળતા ઉટાળવી ને અનુકૂળતા કરવી અમારી કે અમારા સંબંધીની પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધી થયું નથી, થયું છે એમ સાંભળતું નથી. અમે ભૂતકાળ તપાસીએ છીએ ત્યારે એ પ્રતિજ્ઞામાં કઈ ઢીલા પોચાપણું પણ ઉત્પન્ન થયું હોય એમ સાંભળતું નથી. બહુ એમાં મક્કમ છીએ અમે એમ કે છે. નિર્ણય કર્યો છે પણ હવે એમાં થોડુંક કઈક એમ ઢીલું પૂછું, બિલકુલ નહીં, સખત છે, બહુ પક્કમ છે. કેટલી ચોખ્ખી વાત કરી છે કે પોતા સંબંધી કે પર સંબંધી કઈ મંદ પણ આવ્યો હોય એવું પણ હજુ સુધીમાં થયું છે એમ સાંભળતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઈચ્છીએ છીએ. તમારી ચિંતા એ અમારી ચિંતા એમ, એનો વાંધો નથી. તમારી તમારા પ્રત્યે આત્મીયતા છે એ વાત જરૂર છે. તમારું દુઃખ એ અમારું દુઃખ છે એમ સમજીએ, પણ કોઈ અવળે માર્ગે ઉલટે માર્ગે ચાલવાનું અમારાથી ને તમારાથી થાય એટલે તો કોઈ લૌકિક દ્રષ્ટિએ તમે ને અમે પ્રવર્તશું એ તો મથાળું બાંધ્યું એટલા માટે. તો અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? જગતમાં તો એકબીજાને મદદ કરે છે કે ભાઈ આ મારા સંબંધી છે એમને દુઃખ પીડું લાવવાની મદદ એ જઈએ. આપણે જો લૌકિક દ્રષ્ટિએ પ્રવર્તશું તો અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? એ પ્રકારનો સંબંધ આપણે નથી, વાત્સલ્ય નથી એમ નથી હો. એટલે તો એટલા માટે એ વાત નાખી દીધી પોતે કે તમારી ચિંતા જાણીએ છીએ અને તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઈચ્છીએ છીએ, એટલું વાત્સલ્ય છે. માર્ગ છોડીને નહીં, માર્ગ છોડીને નહીં એમ કે છે. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી કે કેમ બને, કોઈ કોઈની ચિંતા લઈ શકે કે કોઈ કોઈનું દુઃખ લઈ શકે, તો કોઈ કાળે બન્યું નથી કે બને. અમને પણ ઉદય કાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિ યોગ હાથમાં નથી, કહી દીધું અમે એવા ઉદયમાં છીએ. સમજી લો કે રિદ્ધિ યોગ અમારા હાથમાં નથી. હવે એમ કે છે કે પ્રાણી માત્ર પ્રત્યે આહાર પાણી પામ, પ્રાણી માત્ર પ્રાયે આહાર પાણી પામી રહે છે. લગભગ જગતના બધા જીવોને આહાર પાણી તો મળે છે, લોકો નથી કહેતા, લોકોને થોડું ધાજુ પણ મળી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપરીય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. માટે તમને કઈ આહાર પાણી નહીં મળે એવી પરિસ્થિતિમાં તમે મુકાઈ જશો એવું તમે ધારતા નહીં, એવું ધારવું યોગ્ય નથી. જગતમાં લગભગ બધાને આહાર પાણી તો મળી રહે છે, તમને પણ નહીં મળે એવી કલ્પના કરવી એ ઠીક નથી લાગતું. ફક્ત કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, આ એક તકલીફ થાય છે. બધાને તકલીફ આ હોય છે. રોટલા કોઈને નથી મળવાના એવું નથી બનતું, પણ પોતે જે આબરૂ બાંધીને સમાજમાં સ્થાન પામ્યો છે એ સ્થાનમાંથી થોડું પણ ડિગ્રેડ થવું, થોડું પણ નીચે સ્થાન આવવું એ કોઈને પોસાતું નથી, એ કોઈ રીતે કોઈ ઈચ્છતું નથી. એના માટે ગમે તે કરી લેવા તૈયાર થઈ જાય છે. એટલે કુટુંબની લાજ જેને કહેવાય છે, શું કે આપણા માટે આમ કહેવાય જશે, આમ બોલાઈ જશે. હવે બોલાઈ જશે તો તું કઈ આડો હાથ નહીં દઈ, જયારે બોલાઈ જશે ત્યારે કઈ તારું હાલવાનું નથી. પણ તું એ કલ્પનામાં એ લાજને મુખ્ય કરીને પરમાર્થને ગૌણ નહીં કર, એમ કહેવું છે. એ વ્યવહારને મુખ્ય કરીને પરમાર્થને ગૌણ નહીં કરવું. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુલતા આપે છે તે ગમે તો રાખીએ ને ગમે તો ન રાખીએ તે બંને સરખું જ છે. એ લાજ રાખવો અને લાજ કાઢવું બે સરખું જ છે, એમાં કઈ અમને તો ફેર દેખાતો નથી. એ માનવ માનની કલ્પના જે છે સામાજિક, એ સામાજિક કલ્પના છોડી દેવી. કેમ કે જેમાં પોતાનું નિરાય નિરૂપાયપણું રહ્યું છે, કારણ કે એ કોઈ તારા હાથની બાજી નથી. કેમ કે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું, એ દ્રષ્ટિ સમ્યક છે. જે થાય તે યોગ્ય માનવું, જે થવા યોગ્ય છે તે થશે. આપણે તો સમતા ભાવે વેદનું સહન કરવું એ જ આપણો ધર્મ છે. તે સમ્યક છે, જે લાગ્યું તે જણાવ્યું છે. આ તમારા સંયોગ વિશે જે લાગ્યું એ અમે તમને જણાવી દીધું. હવે પોતાના પોતાની દશાની વાત કરે છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતી વર્તતી હોવાને લીધે છે, જો પરિણતીની વાત કરે છે. અહીંયા એમને પોતાની મોક્ષ માર્ગની જે પરિણતિ ચાલુ છે એનો નિર્દેશ કર્યો છે કે જે નિર્વિકલ્પ નામની સમાધિ અમને વર્તે છે તે તો અમારી સ્વરૂપની નિર્વિકલ્પ પરિણતિ છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પણું જ રહેવાનું અમને સંભવિત છે, એનો કોઈ વિકલ્પ ઉઠાવ્યું નથી. આત્મ સ્વરૂપને વિશે તો નિર્વિકલ્પ આત્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ વિતરાગી પરિણામ, વિતરાગી ચારિત્રના પરિણામ, એ સ્થિતિ અમારી જે છે એમાં કાંઈ બીજો વિકલ્પ સંભવિત નથી. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અમે તો વિતરાગ ભાવમાં રહ્યા છીએ. જે અન્ય ભાવને વિશે પ્રવૃત્તિ છે એ ગૌણપણે ઉપર છલ્લી થઈ જાય છે. મુખ્યપણે ક્યાંય અમે કોઈ કોઈ વાતમાં પ્રવર્તતા જ નથી. આ દશા પોતાની ચોખ્ખી કરી છે. પણ બીજે અમારી પ્રવૃત્તિ નથી એમ કે છે. હવે ઓલી અન્ય દર્શન ને આ દર્શન ની સરખામણી કરે છે. અહીંયા આ પત્ર માં પહેલી વહેલી એમણે ચર્ચા કરી છે, પેલા થોડીક વાત લખી નાખી, પછી કે સમાગમે લખશું, વળી થોડીક વાત નાખે છે કે બંધ મોક્ષ ની યથાર્થ વ્યવસ્થા જે દર્શન ને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણા નું કારણ છે. જેને બંધ મોક્ષ ની વ્યવસ્થા ની યથાર્થ ખબર નથી, સમજણ નથી, એ મુક્તિ કેવી રીતે પમાડે? જે દર્શન ને વિશે બંધ અને મોક્ષ ની વ્યવસ્થા યથાર્થ કહી છે તે દર્શન મુક્ત થવામાં નિમિત્ત કારણ છે. અને એ યથાર્થ વ્યવહાર વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. એમ કરીને તે દર્શન ને સ્થાપ્યું. આવી બંધ મોક્ષ ની વ્યવસ્થા કોના વિશે છે? કે તીર્થંકર દેવે જે દર્શન સ્થાપ્યું છે, જે દર્શન માન્ય કર્યું છે, અમે એ માનીએ છીએ, બીજાને અમે માનતા નથી, એમ કહીને આ વેદાંતાદી નો નિષેધ કરી નાખ્યો. આ ભાષા વાપરે છે ને, વેદાંત ની આગળ ભાષા વાપરે છે, કેટલાક પત્રોમાં ચોખ્ખું લખી નાખ્યું હોય, આ જગ્યાએ ચોખ્ખું લખ્યું કે બંધ મોક્ષ ની વ્યવસ્થા તીર્થંકર દેવે કહી છે, એ સિવાય બીજાના દર્શનમાં એ વાત કેટલી ચોખ્ખી ક્યાંય છે એની સ્પષ્ટ નથી. અને એ જે શ્રી તીર્થંકર દેવ નો અંતરાશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. વિશ્વાસ મૂકો છે ને પોતે, તમે મારા ઉપર વિશ્વાસ મૂકો છે, તમારા વિશ્વાસનું ફળ મુક્તપણું છે, તો એને એને એની પાછળ ઓક સંજ્ઞા ન રહીએ એટલે ચોખવટ કરી કે જગતના જેટલા કોઈ સંપ્રદાયો ને દર્શનો છે એમાં તીર્થંકર દેવનું જે દર્શન છે તે યથાર્થ છે. અને એ તીર્થંકર દેવનો અંતર આશય અત્યારે આ ક્ષેત્રે અમારા હૃદયમાં છે, આ વિષય અમારે અમારી પાસે ચોખ્ખો છે. એટલે તીર્થંકર નો જે બોધ છે એ અત્યારે આ ક્ષેત્રે જો કોઈને વિશે હોય તો તે અમારે વિશે છે, બીજા એમણે જોયા નથી કોઈને. એ વખતે સંપ્રદાયના સાધુઓ વગેરે ત્યાગીઓ એ કાંઈ છે પણ કોઈમાં એમણે યથાર્થ જ્ઞાન જોયું નથી. આ ક્ષેત્રે આ વિશે હોય તો અમારે છે, અમારામાં છે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાકપણું છે, અમને જે અનુભવ વર્તે છે અમે તેમના અનુયાયી ખરેખરા છીએ, ખરેખરા અનુયાયી અમે છીએ, અમે સાચા અનુયાયી છીએ. મિત્રાક દેવના તીર્થંકર દેવના અમે સાચા અનુયાયી આ ક્ષેત્રે અમે છીએ એ ચોખ્ખું કરીને વિશ્વાસ મૂક્યો છે ને, એટલે બધી વાત સ્પષ્ટ કરી. વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, કેમ કે અમને કોઈ ઘરની અંદર એવી સ્પૃહા નથી, એવું એટેચમેન્ટ નથી, એવો કોઈ રાગ નથી. વન અને ઘર કોઈ એક પ્રકારે એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે તો અમારે વન કે ઘર બંને જ્ઞેયમાં જ જાય છે, બંને જ્ઞાનનું જ્ઞેય છે, અમને કોઈ ફેર નથી, સમાન જ છે. તથાપિ અમારો રાગ ક્યાં કામ કરે છે, તથાપિ અમારી વૃત્તિ ક્યાં કામ કરે છે, કે તથાપિ વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રૂચિ કરતા હોય.
વિકલ્પ નથી એનો, સુખ માટે નો વિકલ્પ નથી, વિતરાગ નો, વિતરાગતા નો વિકલ્પ, વિતરાગતા નું સુખ બનાવી ના ભાવે છે, પણ લોકો શું ઈચ્છે છે? આપણે મોક્ષ શું કરવા જોઈએ? સુખી થઈ જાય ને, સુખી રહી જાય ને, આપણને એમાં અને વિતરાગતામાં શું ફેરી એ બધું વાત કે વિતરાગતામાં એટલે સંભાવ છે, સંભાવમાં અવસ્થા પ્રત્યેનો પણ સંભાવ છે, ભવમોક્ષેદન સુધી વર્ગે સંભાવ, ભવ અને મોક્ષ પરસ્પર વિરુદ્ધ છે, અમને સંભાવ એ સંભાવ સંભાવના પ્રત્યે ચાલે છે, એને વિતરાગતા છે, સંપૂર્ણ કહો કામ્યપણ કહો વિતરાગતા કહો ચારિત્ર કહો બધું એમ છે, કોઈ વાર તો સુખ ને ચારિત્ર ને અભિવ્યની ને કહેવાય છે સાથે, પણ અહીંયા થોડી સૂક્ષ્મ વાત લીધી છે, સુખી થયું છે, સુખી થયું છે, સુખી થયું છે, દુઃખ નથી જોતું, સુખ જોઈએ છે, એમ એમ દ્વંદ રહે છે, વિતરાગતામાં દ્વંદ નથી, વિતરાગતામાં કોઈ દ્વંદ નથી, સંભાવ એકદમ નાતા દેખા પણ એને વિચાર છે, એટલે સુખ તો એનું હોય છે, પણ આમ સીધી સુખની ઈચ્છા નથી, જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે પણ રહે છે, બહુ સમર્થ છે કે આપના જેવા સમર્થ પુરુષ છે, લોકોનું પણ ઘણાનું કલ્યાણ થઈ જાય, પ્રગતિ કરે એવી ઘણા લોકો હિતનું કારણ થઈ જાય, માર્ગ પામવાનું કારણ થઈ જાય, તો એ પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે એવો પણ ક્યારેક વિચાર આવે છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સાજ દશા થઈ છે, ત્યાં સુધી કુદરતી એ પ્રકાર ઉભો ન થાય ત્યાં સુધી કોઈ વાત પરાણે કરવા જેવી, કેમ કે અથડામણ તો થાય સમાજમાં, તો અથડામણ જ થવાની છે, એક એવી પરિસ્થિતિ છે કે જગતની અંદર ગુરુ ન હોવા છતાં ગુરુના સ્થાને લોકો બેસીને પ્રવૃત્તિ કરતા જ હોય છે, આપણો કાયો હોય છે, હવે એ જગ્યાએ જો કોઈ આવવા માટે પ્રયત્ન કરે એટલે પહેલું સીધું લોકો દર્શન કરે છે, એની દુકાનદારીને સીધો પ્રયોજન એનો હણાય છે, એટલે કયો કાળો જ્ઞાનીઓનો કે શંકરોનો સત્પુરુષોનો વિરોધ થયો છે, કારણ આ છે, બીજા તો દુકાન માંગીને બેઠા છે, દુકાનદારી જે ચલાવે છે એને તો સીધી ખબર પડે છે કે મારી જરાગી કેટલી તૂટી જવાની છે, અને આનો માલ જોઈને ગભરાય છે, માલ જોઈને ગભરાય, આવો પાવરફુલ વ્યક્તિ છે તો ત્યાં તો મળી જશે, એટલે એની સામે દર્શનમાં આવ્યા, હવે ઉદયનું અનુસરીને ચાલવું એ પ્રકારનો પુણ્યોદય હોય, સામો ગમે એટલો ધમ પછાડા કરે એનું કઈ કામ ના આવે, પણ આપણો પોતાનો પુણ્યનો ઉદયનો હોય ને પોતે પરાણા પરાણા કરવા જાય એને પોતાના પરિણામની અંદર ઘણું નુકસાન થઈ જાય, એટલે કે અમારા આત્માની તો દશા એવી છે કે ઉદયને અનુસરી શકાય, લોકોના કલ્યાણ ને અર્થે જગતના કલ્યાણ ને અર્થે કઈ પુરુષાર્થ કરીએ એવો ઉદયકા હાલ સમીપમાં જણાતો નથી, એવું કોઈ દેખાતો નથી, પ્રકારનો તેનો જે દેખાતો નથી, તો ઉદયને આણવાનું બને એવી દશા મળી, પાણી ખેંચીને ઉજળના કરીને લાવીએ એ અમને અમારાથી બની શકે એવું નથી, એમ કરીને એમને પોતાની અંતરભાવ બંને દશાનું સ્પષ્ટીકરણ આપ્યું છે આ જગ્યાએ, હવે અવતરણ ચિહ્નમાં જે વાત લખી છે એ સૌભાગભાઈ ની વાત લખી છે કે માગી ખાઈને ગુજરાન ચલાવશો પણ ખેદ નહીં પામે, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ ત્રણ માત્ર છે, આવા ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારો નમસ્કાર હો, સુભાષભાઈ પણ આવી ગયા છે પ્રસાદ, જે ચિંતા થતી હતી આર્થિક પરિસ્થિતિના કારણે, એ ચિંતા પહેલી વહેલી આ જગ્યાએ થતી છે. હજી વિકલ્પ આવે છે તો મનુષ્યની ભૂમિકામાં છે, પણ પહેલા વહેલા તોફામમાં આવ્યા તો ક્યાં જ્ઞાનનો અનંત આનંદ, જ્ઞાનના આનંદ અનંત આનંદ પાસે આખું જગત તૃણવત ભાષે છે. એમાં બહારમાં કોઈ શૂન્યનો ઉદય ન હોય અને કદાચ ભીખ માગવાનો વારો આવે તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભીખ માગવાનો વારો આવે તો કાંઈ વાંધો નહીં. આટલો પુરુષાર્થનો ઉછાળો એને આવ્યો. નમસ્કાર કર્યા છે તમારા આ મિત્રને, નમસ્કાર. બહુ સુંદર વાત છે.